તારીખ 10/4/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 334 અને 335 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 262
પ્રશ્ન 334 પ્રશ્ન ગુણ દોષ ના વિષય ઉપર કરેલો છે કે પોતામાં પણ ગુણ દોષ છે, બીજામાં પણ ગુણ દોષ છે, શું કરવું? કહે છે કે બીજાના ગુણને મુખ્ય કરવા, દોષને ગૌણ કરવા. પોતાના દોષને મુખ્ય કરવા, ગુણને ગૌણ કરવા, તે પણ એકાંતે નથી. મૂળ સ્વરૂપ છે એ પરમાત્મા પદ છે અને અવસ્થા ગૌણ કરવા લાયક છે, એમાં ગુણ દોષ બંને આવી જાય છે. એ પણ એકાંતે નથી. વજન ક્યાં કેટલું રાખવું, કઈ ભૂમિકામાં કેટલું હોવું જોઈએ, એ વિષય બરાબર સમજમાં હોવો જોઈએ. બરાબર એટલે યથાર્થ, યથાર્થ એટલે પોતાનું અહિત ન થાય તે પ્રકારે. જ્ઞાનીની વાત કરી, આત્માર્થીની વાત કરી, મુનિની વાત કરી, એના ઉપર છેલ્લે હવે સમય સામે એક તાત્પર્ય વાળી વાત કરે છે. આચાર્ય દેવ કહે છે 187મા પાને, છેલ્લો પેરેગ્રાફ છે ઉત્તરનો. આચાર્ય દેવ કહે છે કે તને અમે આગળ જવાનું કહીએ છીએ. સરવાળે કોઈ પણ વાત કરીને, વાત તો બધી આવશે, ક્યારેક ક્રિયાની મુખ્યતાથી, ક્યારેક સ્વરૂપની દ્રવ્યની મુખ્યતાથી,
બરાબર.
પણ અમે તને આગળ વધવાનું કહીએ છીએ. તું જ્યાં ઊભો છું ત્યાંથી આગળ જા. તીસરી ભૂમિકામાં જવાનું કહીએ છીએ. તીસરી એટલે ત્રીજી. પરિણામની ત્રણ ભૂમિકા છે, એક અશુભ, એક શુભ અને એક શુદ્ધ. એ શુદ્ધ છે એ ત્રીજી ભૂમિકા છે, કેમ કે શુભ અશુભમાં તો જીવ પરિણમન કર્યા કરે છે. જગતમાં બધા જીવો ક્યારેક શુભ, ક્યારેક અશુભ, ક્યારેક શુભ, ક્યારેક અશુભ. અમે તો શુદ્ધતામાં આવવાની વાત કરીએ છીએ. સમયસારમાં મુખ્ય ઉપદેશ છે. એટલે શુભ છોડીને અશુભમાં જવાનું કહેતા નથી, પણ શુભાશુભની બંને ભૂમિકા છોડીને તીસરી ભૂમિકામાં કહીને આગળ વધવાનું કહીએ છીએ. તીસરી ભૂમિકામાં એટલે નિર્વિકલ્પ દશામાં ઠરી જવાતું ન હોય અને ઉપયોગ બહાર આવે તો શુભ ભાવો, પંચપરમેશ્વરી ભગવંતોની ભક્તિ, ગુણગ્રાહીપણું, તે બધું આવે છે અને પોતાના દોષ જોવા તરફ દ્રષ્ટિ જાય છે. બહાર આવે ત્યારે
બરાબર
શુદ્ધ ઉપયોગમાં ન રહે ત્યારે શુભ ઉપયોગમાં આવે, શુભ ઉપયોગમાં આવે ત્યારે ભક્તિ, વૈરાગ્ય, ગુણગ્રાહીપણું, પોતાના દોષ જોવા, એ બધું આવે છે. તેથી પોતાના પુરુષાર્થની દોરી વધારીને આગળ જાય છે. સરવાળો એ છે કે પુરુષાર્થ છે અને ઉગ્ર કરીને પોતે કેવી રીતે મોક્ષ માર્ગમાં આગળ જાય, એ મુખ્ય વાત છે. હેતુ એ છે, પોતે દ્રવ્ય પૂર્ણ હોવા છતાં પર્યાયમાં અધુરાશ છે એવું પોતાને ખ્યાલ રહે છે. યથાર્થતામાં તો શું છે કે ભલે સ્વરૂપે પૂર્ણ છો છતાં પર્યાયમાં અધૂરું છે, અલ્પપણું છે, એ ખ્યાલમાં રાખવાનું છે. અને ઉપદેશ તો પર્યાય લક્ષી જ હોય છે,
બરાબર.
દ્રવ્ય તો અનાદિ અનંત એક રૂપે છે, એનો ઉપદેશ શું? એમાં તો કઈ ફેરફાર કરવાનો નથી. જે કઈ વાત છે એ તો પર્યાય લક્ષી છે કે પર્યાયમાં સંસાર છે, પર્યાયમાં દોષ છે, પર્યાયમાં દુઃખ છે. જીવ એ ચાહતો નથી, ઈચ્છતો નથી, સુખી થવા ઈચ્છે છે. એટલે ઉપદેશ પર્યાયને અનુલક્ષીને આવે છે. તે કારણે પુરુષાર્થની ગતિ વિશેષ લીનતા તરફ જોડે છે અને પોતાના સ્વરૂપમાં વિશેષ લીનતા થાય એ પ્રકારે પુરુષાર્થ કરે છે. અને આનંદની અનુભૂતિની દશા તથા ચારિત્રની દશાની વિશેષ વૃદ્ધિ પોતે કરે છે. એ સરવાળે ઉપદેશ પણ એ છે અને સાધક પણ એ ઉપદેશને અનુસરે છે. એ રીતે કથનની અનેક પ્રકારની પદ્ધતિ હોવા છતાં હેતુ તો એક સરખો છે કે પોતાને સુધાર કરીને સંપૂર્ણ શુદ્ધ થવા બાજુ આગળ ચાલવાનું છે. છેલ્લે તાત્પર્ય રૂપે એ વાત લઈ લીધી છે. 334 પ્રશ્ન અહીંયા સમાપ્ત થાય છે. 335 અજ્ઞાની કરતા જ્ઞાની ગુરુનો વિનય વધારે કરે અને તેમના પ્રત્યે ભક્તિ ઉછળતા કહે કે આપ મારે માટે અનંતા તીર્થંકરોથી પણ અધિક છો, છતાં શું તેમની એકત્વ બુદ્ધિ કરતા બુદ્ધિ થતી નથી? અજ્ઞાની કરતા જ્ઞાની ગુરુનો વિનય વધારે કરે એ તો સ્વાભાવિક છે. અને તેમના પ્રત્યે ભક્તિ ઉછળતા કહે, અજ્ઞાની શબ્દ કેમ વાપરે છે? અજ્ઞાની જીવ કરતા જ્ઞાની નો આત્મા, અજ્ઞાની નો જીવ ગુરુ નો વિનય વધારે કરે, છતાં એમને એકત્વ થતું નથી. એમ ભક્તિ નો રાગ તીવ્ર દેખાય છતાં એકત્વ નથી થતું એમ કેવું છું. એટલે એમ કે જ્ઞાની નો વિનય અને ભક્તિ નો ભાવ વધી જાય. અજ્ઞાની કરતા એ તો સ્વાભાવિક છે, પણ વધે જ ને. જ્ઞાની ની ભક્તિ તો વધે જ. જ્ઞાની નું તો બધા પરિણામ અજ્ઞાની કરતા તો ચડી જતા જ હોય, એમાં તો કઈ સવાલ જ નથી. પ્રશ્ન શું છે કે ભાઈ રાગ બહુ નથી કરવાનો, રાગ નથી કરવાનો તો ભક્તિ નો રાગ પણ ગુરુ પ્રત્યે બહુ નથી કરવાનો, એ બધું આવે ને. હા, નાની તો ઘણી ભક્તિ કરે એમ કે તો નાની ને કઈ એકત્વ બુદ્ધિ નહીં થઈ જતી હોય. હા, એમ તો પ્રશ્ન જ પર્યાય ના કર્તૃત્વ માંથી આવે છે, એ તો સહેજ છે. ભક્તિ આદિ ના પરિણામ જ્ઞાની ને સહજ છે અને મુમુક્ષુ ને પણ સહેજ જ છે. કર્તા બુદ્ધિ એ કરવું, કર્તૃત્વ પણ કરવું, કૃત્રિમ પણ કરવું, એ વાત જ ક્યાં છે? ખરેખર તો જેને પોતાના આત્મા ઉપર કઈ અસર થઈ છે ગુરુના નિમિત્તે, એ એમ સમજે છે કે મારા ઉપર ઉપકાર થયો છે, આવી અસર મને ક્યારે થઈ નથી, આ ગુરુના કારણે મને થઈ છે, ગુરુના નિમિત્તે મને થઈ છે, તો એને ભક્તિ આવવાની આવવાની ને આવવાની. એકત્વ એટલે એમ ભૂલી એમ થઈ જાય મારા આત્મા ગુરુ નો આત્મા એક છે એમ એમ થઈ જાય. કઈ થાય કેવી રીતે? જયારે પદાર્થ નું ભિન્ન પદાર્થ નું પોતાને જ્ઞાન છે પછી થાય કેવી રીતે? જ્ઞાની ને તો ભિન્નતા થઈ ગઈ છે, એને કેવી રીતે એકત્વ થઈ જાય? બહુમાન ગમે એટલું આવી શકે છે, એમાં શું? હા, બે બાજુ થાય, અંદર એકત્વ થાય ને બહાર એકત્વ થાય, એમ કેમ બને? બે બાજુ તો એક પર્યાય તો બે બાજુ નમી શકે નહી, એકત્વ કરી શકે પણ નહી.
શું
નાની પ્રત્યે અભિન્ન ભાવ એ કલ્યાણ નો મોટો નિશ્ચય છે. એવું છે, બધી અપેક્ષાઓ જુદી જુદી છે. એના કરતા જ્ઞાની ને વધારે આવે પોતાના ગુરુ પ્રત્યે, તો શું સમજવું? પ્રશ્ન તો એ ઉઠાવ્યો છે કે તો શું સમજવું એને, કઈ એકત્વ થઈ ગયું જ્ઞાની ને અભિન્ન ભાવ કરતા. જ્ઞાનીઓએ પણ પોતાના ગુરુનો કોઈ અપૂર્વ અલૌકિક અસાધારણ મહિમા કર્યો છે એ આજે વાત છે. આપ મારે માટે અનંતા તીર્થંકરોથી પણ અધિક છો, એ જે ઉત્તરણ ચિહ્નમાં વાક્ય લખ્યું છે એ સોગાનીજીનું વાક્ય છે. સોગાનીજીની શૈલી નિશ્ચય પ્રધાન બહુ હતી અને સાથે સાથે ભક્તિ પ્રધાન પણ બહુ હતી. અધ્યાત્મમાં બે વસ્તુ સાથે રહે છે, નહીતર અધ્યાત્મનો વ્યામો અથવા શુષ્કતા આવ્યા વિના રહે નહીં. જેને યથાર્થ હોય એને એ સાથે સાથે ભક્તિ આવ્યા વગર રહેતી નથી. જેમ અધ્યાત્મ તીક્ષ્ણ એમ ભક્તિ પણ તીક્ષ્ણ એમ છે. સમાધાન, જ્ઞાની એમ કહે કે અહીં આપ જન્મા ન હોત તો અમારા જેવા પામરનું શું થાત. શું એમ કે? મુનિઓ પણ એમ કે છે ને, એક શિલાલેખ છે દક્ષિણમાં કર્ણાટકમાં કુંકુંદાચાર્ય માટે કે હે કુંકુંદાચાર્ય, આપ નથી આવો તો અમારું શું થાત. મુનિ એમ લખે છે, ભાવલિંગી મુનિ એમ લખે, અમારું શું થાત કે. નિષ્ફળ જાત રખડી મર્યા હોત, શું આ તો મળી ગયા એને એ બહુ મોટી વાત લાગે છે. શું મળી ગયા એ બહુ મોટી વાત લાગે છે. કરે છે પોતાના પુરુષાર્થે, છતાં પણ લક્ષ્મી એવી રીતે થાય છે, મળી ગયા એટલે મોટી વાત થઈ ગઈ. ન મળ્યા હોત તો જગત આખું બીજી રીતે હાલે છે, આખી લાઈન ડાયવર્ટ થઈ જાય છે, એકદમ આખી લાઈન અંદર ની ફરી જાય છે. એટલે જ્ઞાની પણ એમ કે છે કે અહીં આપ જન્મ્યા ન હોત તો અમારા જેવા પામર નું શું થાત. કૃપાળુદેવે લખ્યું છે, હે કુંદકુંદાદી આચાર્યો, આપના વચનો આ પામર અને સ્વરૂપ અનુસંધાન વિશે નિમિત્તભૂત થયા તે અર્થે આપને નમસ્કાર કરીએ છીએ. એ પોતાને પામર ગણાવે છે. એમ જ્ઞાની વધારે વિનય કરે, એમ જ્ઞાની વધારે વિનય કરે, કારણ કે અંતરમાં પોતાને જે સ્વભાવ પ્રગટો છે તે સ્વભાવની તેને એટલી બધી મહિમા છે કે તે સ્વભાવ જેને પ્રગટ કર્યો અને સમજાવ્યો તેના ઉપર પણ તેને મહિમા આવે છે. શું વાત લીધી? કે વધારે વિનય કરે છે એમાં સ્વભાવનો મહિમા છે એમ કે છે. નિમિત્ત નો મહિમા છે એમ ન લેતા એમ કે છે, એ સ્વભાવનો મહિમા છે. આત્મા ગુરુ અને પરમાત્મા એ ત્રણ માં અંતર નથી, એવું મથાળું બાંધ્યું છે કૃપાળુદેવે. સંત પરમાત્મા અને આત્મા વચ્ચે કઈ ભેદ નથી એમ લઈ લીધું છે. શું એટલી આત્મીયતા છે, એટલી આત્મીયતા છે કે ભેદ જોતા નથી. અંતરમાં પોતાને જે સ્વભાવ પ્રગટ્યો છે તે સ્વભાવની એટલી બધી મહિમા છે, જ્ઞાનીને જે સ્વભાવ પ્રગટો છે એ સ્વભાવની પણ એટલી બધી મહિમા છે કે સ્વભાવ જેણે પ્રગટ કર્યો છે અને જેણે એ સ્વભાવ પોતાને સમજાવ્યો તેના ઉપર પણ તેને ખૂબ મહિમા, અત્યંત મહિમા આવે છે. એ સ્વભાવનો જ મહિમા છે. ગુરુદેવે લીધું ને 831 પરમાગમ સારમાં, કુંદકુંદાચાર્ય પ્રવચન સારના પ્રારંભમાં બહુ ભક્તિ કરી પંચ પરમેશ્વરીને અને બધાને વંદન કર્યા, સામૂહિક રીતે પણ વંદન કર્યા અને પ્રત્યેકને પણ વંદન કર્યા અને એમ કહ્યું કે અમારો જે દીક્ષાનો મહોત્સવ છે એમાં આપ સૌ પધારો, એ પંચ પરમેશ્વરીઓ આપ સૌ પધારો. જેમ ઘરમાં લગ્ન હોય અને સગાવાલાને કંકોત્રી લખીને પ્રેમથી બોલાવે કે તમે બધા આવો અમારા સંગમાં તો અમારી શોભા વધે, એમ તમે અમારા દીક્ષાના પ્રસંગે પધારો તો અમારી શોભા વધે, એમ કે ખૂબ ભક્તિ કરે છે. ત્યારે ગુરુદેવે એમ કહ્યું એ નિમિત્તનો મહિમા નથી પણ સ્વભાવનો ઉપાદાનનો મહિમા છે. વાક્ય એવા નિમિત્તના મહિમાને લાગે પણ એનું જે અંતરંગ છે એ વાતનો, એ પ્રસંગનું જે અંતરંગ છે એમાં સ્વભાવનો મહિમા છે. બાહ્ય બાહ્ય અંગમાં બાહ્ય દ્રષ્ટિ એવું લાગે કે નિમિત્તનો મહિમા કરે છે અને એ પ્રકારે યથાર્થ નિમિત્તનો મહિમા આવ્યા વિના રહે નહીં. સાધક દશામાં જ્યાં સુધી રાગનો ભાગ જે રહી ગયો છે ત્યાં સુધી એ પ્રકારનો રાગ આવ્યા વિના રહે જ નહીં. પછી લખ્યું છે કે એ રીતે જે યથાર્થ નથી આવતું એ નિમિત્તમાં પણ ભૂલા છે અને ઉપાદાનમાં પણ ભૂલા છે, નિશ્ચયમાં પણ ભૂલા છે અને વ્યવહારમાં પણ ભૂલા છે, બે જગ્યાએ ભૂલા છે. શું કહે છે? જે સ્વભાવ છે તેની સાથે અંતરમાં ભેદ જ્ઞાન વર્તે છે છતાં સાથે સ્વભાવમાં તેને ઉછાળો આવે છે. જુઓ એ ભિન્ન છે તો એ છે, સ્વભાવ ઉછળે છે અને આવી રીતે ઉછળે છે. એ સ્વભાવથી અંદરમાં તો ભિન્નતા છે. એ સોગાને જે લીધું છે કે સૌધર્મ ઇન્દ્ર છે એ કેટલાય ભગવાનોના કેટલાય તીર્થંકરોના આયુષ બહુ મોટા છે, મનુષ્યમાં આયુષ નાના છે, કેટલાય તીર્થંકરોના જન્મ કલ્યાણક ઉજવે છે અને બધી વખતે જ્યારે જ્યારે તીર્થંકર જન્મે ત્યારે એ 12 તીર્થંકરની સામે પગે ઘૂઘરા બાંધીને નાચે. જેમ કોઈ નાચનારી હોય અને પગે ઘૂઘરા બાંધીને નાચે એવી રીતે 12 તીર્થંકરની સામે, હજુ તો કંઈ વિતરાગ નથી થયા, હજુ તો ચોથા ગુણ સ્થાને છે બાળક દશામાં, તો એની સામે પોતે ચોથા ગુણ સ્થાને છે. શું એટલા બધા એના આયુષ મોટા હોય છે કે તીર્થંકરને આત્મજ્ઞાન થયું એ પહેલા તો કેટલાય વખત પહેલા ઇન્દ્રને આત્મજ્ઞાન થયેલું હોય, સિનિયોરિટી એની હોય ગયો ઠીક આત્મજ્ઞાનમાં, તો પણ કેટલાય બધા તીર્થંકરોના જન્મ કલ્યાણકમાં નૃત્ય કરે છે. પણ એ જે ભક્તિનો ભાવ છે એનાથી અંદરમાં ભેદ જ્ઞાન વર્તે છે, અંદરમાં ભેદ જ્ઞાન વર્તે છે સ્વભાવથી.
જન્મ
લીધો છે તો એમને તો ઉદય જ્ઞાન છે એટલે પૂર્વ ભવનું બધું એમને જ્ઞાન હોય છે. પણ હવે આ એક જગદગુરુ તરીકે હવે આપ આગળ એમ ડેવલપમેન્ટ થવાનું છે અને અનેક 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 જીવોને એમના ઉપદેશથી આત્મકલ્યાણનું કાર્ય થવાનું છે. એટલું જ નહીં, જે તીર્થંકરનો એમણે જન્મોત્સવ ઉજવો હોય છે એ ભગવાનનો જ્યારે કેવળ જ્ઞાન કલ્યાણ ઉત્સવ થાય છે ત્યારે પણ પોતે આવે છે અને સમૂહ શરણમાં ઉપદેશ સાંભળવા પણ પોતે આવે છે. અને એ ઉપદેશ દિવ્ય ધ્વનિમાં છૂટે ત્યારે એ આશ્ચર્યચકિત થઈને સાંભળે, ગલુડિયાની જેમ બેહીને. એ બધું પહેલેથી એને જ્ઞાનમાં આવે છે, પહેલેથી એને એ ભાવી ભાવી નિગમ નહીં, તીર્થંકર જોઈને જ એની ભક્તિ કરે છે. બાળક જોઈને ભક્તિ નથી કરતા, ભાવી નિગમ નહીં એ સમોસણમાં બિરાજમાન તીર્થંકર તરીકે એમને જોવે છે. શું અને મને પણ આત્મા સંભળાવશે અને અનેક જીવોને આત્મા સંભળાવશે. શું એ બધું વિઝ્યુલાઇઝ કરશે, એટલે બહુ મહિમા આવે છે. પુણ્યનો મહિમા નથી, વિતરાકતાનો મહિમા છે. પુણ્ય ક્યાં પડી છે એમને? જ્ઞાનીને પુણ્ય ક્યાં પડી છે તો પુણ્યનો મહિમા કરે. હા, પુણ્ય કઈ કિંમત જ નથી. મોક્ષ માર્ગ માં આવેલા પુણ્યને શું કિંમત હોય? એટલી નિષ્કારણ કરુણા છે ને, સત્પુરુષ ની નિષ્કારણ કરુણા નું સ્તવન કરવામાં પણ આત્મા સ્વભાવ પ્રગટે છે એમ લીધું છે. નમસ્કાર વચન માં કેમ કે નિષ્કામતા એમની નિષ્કામતા તે આત્મતત્વ છે ને. માર્ગાનુસારીની નિષ્કામતાને આટલી પ્રશંસા કરી તો જ્ઞાનીની નિષ્કામતા તો એથી વધારે છે, તીર્થંકરની નિષ્કામતા એથી વધારે છે. એ જોવે છે જે સ્વભાવ છે તેની સાથે અંતરમાં ભેદ જ્ઞાન વર્તે છે, છતાં સાથે સ્વભાવમાં ઉછાળો આવે છે. છતાંય ઉછાળો આવે છે એ સહેજ છે, એમની જૂની જે ઉછાળો આવે છે એ સહેજે આવે છે. લાંબો પડતો કરવો પડતો એ કોઈ પ્રશ્ન નથી, સહેજે સહેજે આવે છે. મારી પરિણતિ પ્રગટ કરવામાં ગુરુદેવનો ઉપદેશ નિમિત્ત છે એમ જ્ઞાનમાં હોવાથી તેમના ઉપર ભક્તિનો ઉછાળો આવે છે અને બીજા કરતા તેને વધારે ઉત્સાહ અને ભક્તિ આવે છે. પોતાને પ્રત્યક્ષ નિમિત્ત થયા છે તો ખૂબ જ એમના પ્રત્યે ભક્તિ આવે, એ સ્વાભાવિક છે. બીજાને આવે જેને ઉપકાર ન થયો હોય અને ભક્તિ કરે, અને ઉપકાર થયો હોય અને ભક્તિ કરે, એ બંનેની જાત ફેર થઈ જાય છે. બાકી જાત જ ફરી જાય છે. અહીંયા જે આત્મા ઉપર અસર થઈ એમાંથી એ વાત નીકળી છે, ભક્તિની વાત એમાંથી નીકળી છે. શું એવું છે? ડૂબતો હોય મધદરિયા અને ઓચિંતા આવીને કોઈ બચાવે, ત્યારે ડૂબતો હોય એમ કે તો મારું આયુષ હતું એટલે તમે આવ્યા, હવે બચાવ્યો તમે મને, હું બચી ગયો છું. તમે આવ્યા એટલે ક્યાં બચ્યો છો? મારું આયુષ હતું એમ કે તો એ ડૂબતો હોય ને મૃત્યુ જોયું હોય ને મૃત્યુના મુખમાંથી પાછો આવ્યો હોય એને સમજાય, એ બીજાને સમજાય એવો વિષય નથી. એમ પોતે જોવે કે અનંત 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 કાળથી આ જીવ ભટકી ભટકીને પરિભ્રમણ કરી કરીને દુઃખી 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 બહુ દુઃખી થયો છે. હવે આ દુઃખનો અનંત દુઃખનો નિવેડો આવી ગયો અને જેના નિમિત્તે એ લાઈન ફરી ગઈ એના પ્રત્યે એને ભક્તિ અસાધારણ ભક્તિ આવ્યા વિના, એ બહુ જ કુદરતી છે. શું મારું સ્વરૂપ મેં જોયું એમ નહી, તે તો પ્રભુએ આપ્યો એમ જ દીધું. એવો જ ભાવ આવે ભક્તિમાં, તો એવો જ ભાવ આવે. એમ બીજા કરતા વધારે ઉત્સાહ અને ભક્તિ આવે છે. કેમ કે પોતાની જે પરિણતિ છે એ પ્રગટ કરવામાં એમનું નિમિત્તનું છે, એટલે એ જ્ઞાનમાં એ વાત હોવાથી ઉછાળો બીજા કરતા વધારે આવે છે. બહારથી કોઈને એમ લાગે કે જાણે એકત્વ બુદ્ધિથી બધું કરે છે, બહુ ભક્તિ થતી હોય તો એમ લાગે કે જાણે એકત્વ બુદ્ધિથી કરે છે, પણ શુભ ભાવથી ભેદ જ્ઞાન વર્તતું હોય છે. જ્ઞાન દશામાં તો એ શુભ ભાવથી પણ ભેદ જ્ઞાન વર્તતું હોય છે. એમ જુઓ તો એમને પોતાની રીતે ગુરુદેવ પ્રત્યે ભક્તિ ખૂબ હતી, અનન્ય ભક્તિ હતી એમને. શું એટલે કઈ એકત્વથી જાય એવું થોડું છે. એ ભક્તિના સ્થાનમાં ભક્તિ હોય છે અને વિજ્ઞાનના સ્થાનમાં વિજ્ઞાન થતું હોય છે. પોતપોતાના સ્થાનમાં પરિણામો બરાબર યથાર્થપણે કામ કરતા હોય છે એનું નામ સમ્યક છે. એનું નામ સમ્યક છે. ચારે પડખે યથાર્થ જ્યાં 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 જે જે યોગ્ય છે ત્યાં તેમ જ આચરણ થાય છે, બીજી રીતે થતું નથી. શુભ ભાવનો જે તેને જે ઉછાળો આવે છે તે જુદી જાતનો છે. શું એ જે શુભ ભાવનો ઉછાળો છે એ જુદી જાતનો છે. એટલે શું કે જ્ઞાની પણ ભક્તિ કરે છે અને અજ્ઞાની પણ ભક્તિ કરે છે, બેની જાત જ જુદી છે એમ કે છે. શુભરાગ તો શુભરાગ છે પણ શુભરાગ ની જાત જ જુદી છે આખી. શું હવે એવા એવા બહુ પ્રકાર છે આની અંદર, સૂક્ષ્મ પ્રકારો બહુ છે શુભરાગમાં પણ. શું જેમ કે બધા સમ્યક દ્રષ્ટિને આઠ અંગ હોય જ છે. સમ્યક દર્શનના જે આઠ અંગ છે એમાં વાત્સલ્ય અને પ્રભાવના એ બધાને હોય જ છે. કોઈનું સમ્યક દર્શન ઓછું વધતું નથી હોતું, છતાં પણ તીર્થંકર દ્રવ હોય એને જે વાત્સલ્ય અને પ્રભાવનાના પરિણામ હોય ઈ જાતના ઈ ક્વોલિટીના બીજા સમ્યક દ્રષ્ટિને નથી હોતા. જો અસમ્યક દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિના વાત્સલ્ય પ્રભાવના ના શુભ ભાવોમાં આટલું અંતર છે કે જે તીર્થંકર દ્રવ્ય હોય એના વાત્સલ્ય પ્રભાવના જે પરિણામ હોય એમાં તીર્થંકર પ્રકૃતિ બંધાય. તીર્થંકર નામ કર્મ અને તીર્થંકર ગોત્ર કર્મ બંધાય, ત્યારે બીજાને ન બંધાય. મોક્ષ માર્ગી તો એ મોક્ષ માર્ગી છે ના એ મોક્ષ માર્ગી છે. શુભ ભાવની ક્વોલિટીમાં ફરક પડે છે. કર્ણાનું યુગમાં આ બધો વિષય બહુ સૂક્ષ્મતાથી લીધેલો છે. શું એમ કેમ તો કે ભાઈ એ પ્રકારની વિશુદ્ધિ તીર્થંકર દ્રવ્યને જ આવે છે. શું એવી જે વિશુ એને વિશુદ્ધિ કહે છે, શુભ ભાવ એટલું નથી કહેતા એને વિશુદ્ધિ કહે છે. એ તીર્થંકર દ્રવ્ય હોય એને જ એ પ્રકાર આવે, બીજાને ના આવે પાછો એ પ્રકાર, જેનાથી એ પ્રકાર એવો કર્મ બંધ થાય. છતાં પણ બંને ધર્માત્મા એ શુભ ભાવને હે સમજે છે અને બંનેને ઉછાળ આવે છે. ઉછાળો પણ આવે અને હે બુદ્ધિ પણ ચાલુ હોય. આવું બધું અટપટું કામ છે. જરા શું
ડબલ રમત છે
જોવાને પણ ઓરું આવે છે એ સહેજે આવે છે, પુરસાદ છે એ પણ સહેજે પોતાનું કામ કરે છે. ચારિત્ર ગુણ પોતાનું કામ કરે છે, પુરુષાર્થ ગુણ પોતાનું કામ કરે છે, પોતપોતાના કાર્યક્ષેત્રમાં સૌ કામ કરે છે અને બહારમાં બનવાનું હોય બને છે. એ પોતે તીર્થંકર પ્રકૃતિ બાંધે એનો ઉદય આવશે, એનો ઉદય આવશે ત્યાં બીજા યોગાનું યોગે લાખો કરોડો જીવ સમોસરણમાં આવશે. કેટલા લાખો કરોડો આવે છે, લાખો તો કેવડીઓ થાય છે, મુનિઓ કેટલા ને બીજા કેટલા, સમ્યક દ્રષ્ટિઓ કેટલા ને સૌથી વધારે સંખ્યા તો મિથ્યા દ્રષ્ટિની હોય છે. એટલા જીવો આવે કેમ કે ત્યાં અવગાહન થતી અતિશય છે, ગડદી થતી નથી. બધા બેસે કોઈને ગડદી ન થાય, બધાને સરખું સંભળાય. એક સરખો અવાજ બધાને સંભળાય, આગળ બેઠો એને બહુ સંભળાય, પાછળ બેઠો એને ધીમું સંભળાય, એવું નહીં, અતિશય છે બધો. ઓમકાર ના ધવામાં ગુંજે છે. ભાષા, મહાભાષા અને લઘુ ભાષા બધામાં ઉપદેશ આવે છે, ટ્રાન્સફર થઈ જાય છે, અતિશય છે ને. બધી ભાષામાં ઓમકારનાથ છે, ઉપદેશમાં ટ્રાન્સફર થઈ જાય છે. બધાને પોતાના પ્રશ્નોનો જવાબ મળે છે, અને મુખ્ય કોઈ વાત આવી હોય તો એ પણ બધાને સંભળાય છે. જેમ કે કુંદકુંદ આચાર ગયા મહાવિદ્ય ક્ષેત્રમાં, ત્યાં મોટા આયુષ અને આમ શરીર પણ મોટા છે એની સામે, તો આયનું શરીર મેતિયા જેવું લાગે એટલા મોટા શરીર છે. શું ભગવાનનો દેશ ખૂબ ખુદ 500 ધનુષનો છે, સિમંદર સ્વામીનો બિરાજે છે અત્યારે એમનું. એવી જ રીતે ત્યાં મોટા શરીર છે. હા આટલું કેવું મનુષ્ય ક્યાંથી આવ્યો એમ થાય. હા પણ અહીંની સભામાં આટલો એવું મનુષ્ય ક્યાંથી આવ્યો. હા ઉંદરડા જેવું જ લાગે ત્યાં તો. એલાચારી કદાચ. તો કોઈ મુખ્ય ઇન્દ્ર દેવાને પ્રશ્ન થાય, એ પ્રશ્ન પણ આવે, પ્રશ્ન પણ દિવ્ય ધ્વનિમાં આવે ને સમાધાન આવે. આ ભરત ક્ષેત્રના મહાન આચાર્ય છે, જેવા તેવા નથી પણ મહાન આચાર્ય છે. શું યાત્રાએ નીકળ્યા છે, અહીંયા યાત્રાએ આવી ગયા છે, મહાવીરની યાત્રાએ આવેલા છે. એવું છે, ધર્મ ધુરંધર લીધા છે, હતા જ નહીં તો. એવું છે, મુનિઓ પણ ભક્તિ કરે છે. કેટલાય મુનિઓએ કેટલાય સ્તોત્રો રચ્યા છે. હા આપણા પુનાના ભંડારકર યુનિવર્સિટીમાંથી બે કેટલોક લાવ્યા, એ બંનેમાં એટલા સ્તોત્રો જ છે, ખૂબ જ સ્તોત્રો છે. કેટલા મુનિઓએ કેટલાય સ્તોત્રો રચ્યા છે, સ્તુતિ ખૂબ ભક્તિ કરી છે. મુનિઓ એટલે સ્વરૂપમાં લીન રહી અને ભક્તિ હોય કે ન હોય એ પ્રશ્ન નથી. કેટલી કેવી કેવી ભક્તિ કરી છે, અન્ય મતીઓ ભક્તિ કરે ને એવી ભક્તિ કરી છે. તમે અમારું આ કામ કર્યું, તમે અમારું આ કામ કર્યું, એવી રીતે જાણે કોઈ સકામતા ન દેખાડતા હોય એવું લાગે કપાળ તમને. હા તમે અમારા આવા ઉપસર્ગ દૂર કર્યા, શું કેટલું જાણે તમે જ બધું અમારું કરો છો. ભક્તિ ભક્તિની રીતે એવી આવે છે. એમાં આમ શું છે, બાહ્ય દ્રષ્ટિએ બાહ્ય દ્રષ્ટિ વાળાને એકલો શુભ ભાવ દેખાય છે. એ વખતે શ્રદ્ધા જ્ઞાનની પ્રક્રિયા શું થાય છે એ બહુ ઓછા સમજે છે. બધા ગુણો કામ કરે છે એની અંદર, એકલો કઈ ચારિત્ર ગુણ શુભ્રાગથી કામ કરે છે એવું નથી. બરાબર છે, ચારિત્ર ગુણમાં શુભ્રાગ અંશ આંશિક છે, આંશિકપણે તો પછી વિતરાગતા છે એ કામ કરે છે. વિતરાગતા પણ પરિણમે છે, જ્ઞાન પણ પરિણમે છે, શ્રદ્ધા પણ પરિણમે છે. એ બધા ગુણો પોતાનું પ્રયોજનભૂત કાર્ય કરતા હોય છે. એટલે ભક્તિના ભાવ ચાલતા હોય ત્યારે મોક્ષ માર્ગમાં પાછા આગળ વધતા હોય છે. એવું નથી કે બંધ માર્ગમાં ચાલતા હોય છે, એ મોક્ષ માર્ગમાં આગળ વધતા હોય છે. એ વખતે પણ સાધકો મોક્ષ માર્ગમાં આગળ વધે, જ્ઞાની મુનિ બધા કહ્યું ને કે શુભ ભાવનો જે ઉછાળો આવે છે તે જુદી જાતનો છે એમ કે છે. શું જાતફેર છે, છે ને. આમ 147 પ્રકૃતિ જે કર્મબંધની છે એમાં 121 પ્રકૃતિ જ મિથ્યાત્મમાં બંધાય છે. બાકીની જે છે 26 પ્રકૃતિ એ તો મિથ્યા દ્રષ્ટિને બંધને યોગ્ય જ નથી. એ મોક્ષ માર્ગી સમ્યક દ્રષ્ટિ હોય એને જ એનું બંધન થાય છે, કેમ કે એની જાત જુદી છે, એની સ્વભાવની સ્વભાવની પ્રકૃતિઓ છે. એ 26 પ્રકાર છે, એ સમ્યક દ્રષ્ટિને જ આવે, મિથ્યા દ્રષ્ટિ નહીં આવે જ નહીં. સર્વાર સિદ્ધિ નો ભાવ કોને આવે? મુનિને જ આવે. એ તો જ્ઞાનીની નીચેની ભૂમિકા વાળાને ન આવે. તો એ બધા જે પ્રકાર છે ત્યાં, નામ કર્મ ગોત્ર કર્મ, ત્યાં બધું જે છે વેદની આદિને, એ બધા રીતે અમુક ભૂમિકા મુનિની છે એને જ આવે છે, બીજાને આવી જ નથી શકતા. એમ જ્ઞાનીના અમુક કર્મો એ દિશામાં જ આવે, મિથ્યા દ્રષ્ટિને આવે જ નહીં. એટલે મિથ્યા દ્રષ્ટિ 147માંથી 121ને જ બાંધે. એમાં સમ્યક દર્શન થાય ત્યારે 41નો વિચ્છેદ જાય. 80 રહી ભાઈ, 5, 6, 7, 8, 9, 10, 12 ને 13 ગુણ સ્થાન સુધી છે આશરો બન. 8 ગુણ સ્થાનમાં 80 રહી, પહેલે ગુણ સ્થાને 41 ગઈ સીધી, 41નો વિચ્છેદ બોલાવ્યો ચોથા ગુણ સ્થાને. ચોથા ગુણ સ્થાનનો ગ્રંથ ગ્રંથોમાં સમ્યક દ્રષ્ટિનો મહિમા આવવાનું કારણ એ છે કે એક તો મહોરાજાને માર્યો અને એની સામે બીજા 40 સુભટોને, સોલ્જરોને માર્યા. એક તો રાજાને માર્યો અને રાજાની હારે 40 બીજાને માર્યા, 41ને ખલાસ કર્યા. હવે 80 રહી, એમાં તો 8 ગુણ સ્થાન બાકી છે. કોઈ ગુણ સ્થાનમાં 7 જાય તો કોઈમાં 9 જાય તો કોઈમાં 11 જાય તો કોઈમાં 5 જાય તો કોઈમાં 12 જાય, એવી રીતે જુદા જુદા ગુણ સ્થાનોમાં વિચ્છેદ જાય છે કર્મ બંધનો. છેવટે 13મા ગુણ સ્થાને બધો નિષ્કર્મ દશા થઈ અને નિર્વાણ પદને પામે છે. મોટામાં મોટી જે વાત હતી એ તો એને ચોથા ગુણ સ્થાને જબરજસ્ત કામ કરી લીધું એટલે એની પ્રશંસા કરવામાં આવે છે. ભલે અવિરત ગુણ સ્થાન છે પણ કામ કેટલું કર્યું એના હિસાબ કિતાબ છે કરવાનું યુગમાં પાછા. શું અને એ જોવે ત્યારે તો ખબર પડે, ઓહો આમાં તો ઘણું મોટું કામ થઈ ગયું કહેવાય. શું અને કર્મની મોટી સેના એમાં રાજાને હણી નાખે એટલે કેવડું મોટું પરાક્રમ કર્યું કહેવાય. સૈન્ય ભાગવા માંડ્યું, બાકીનું સૈન્ય છે એ ભાગવા માંડ્યું. એ રીતે જ્ઞાનીના સુભાવના ઉછાળામાં પણ ભેદ જ્ઞાન સહિતનો જે પ્રકાર છે એની જાત પણ જુદી છે એમ કે છે. એ પ્રકાર મિથ્યા દ્રષ્ટિને આવી શકતો નથી, ભલે એની ભક્તિ તીવ્ર દેખાય કે મંદ દેખાય, જાત જ ક્વોલિટી જ ફરક થઈ જાય છે એમ કેવું છું. ભિન્ન રહીને આવે છે ને એટલે જાત ફરે છે, એનાથી પોતે જ ભિન્ન રહીએ છે. ઉછાળો આવે છે ને એનાથી પોતે ભિન્ન રહીએ છે, ઉછાળો આવે છે ને એનાથી ભિન્ન રહી જાય છે, એટલે આખી જાત ફેર થઈ જાય છે. હા, એટલે આખી જાત જ ફરક છે. એ રીતે સમયસારમાં એમ લીધું કે જ્ઞાનીના બધા પરિણામ જ્ઞાનમય છે, એનો શુભ ભાવે જ્ઞાનમય છે અને એનો અશુભ ભાવે જ્ઞાનમય છે. જા તમામ ઉદય ભાવ જ્ઞાનમય છે, કેમ કે જ્ઞાન ઊભું જ છે બધામાં અને એ બધામાં જ્ઞાન ભિન્નતા કરે જ છે, માટે જ્ઞાનમય બધા પરિણામ છે. જેમ સોનામાંથી બધા દાગીના સોનાના થાય એમ જ્ઞાનીને બધા પરિણામ જ્ઞાનમય જ થાય, એના ઘાટ બધા જ્ઞાનમય જ હોય, સોનાના ઘાટ બધા સોનાવાળા જ હોય, એવી રીતે સર્વ આચરણ વંદન છે. બધું કેવી સમજણથી વાત લીધી છે, બધું આચરણ વંદનિક લીધું છે, તમામ આચરણ. કેમ કે બધામાં એના આત્માને અને જ્ઞાનને જોવે છે, એક એકમાં એ જોવે છે. આ વખતે પણ તમે ભિન્ન રહ્યો છો, આ વખતે પણ તમે ભિન્ન રહ્યો છો, પછી એ એના પુરુષાર્થને વંદન કરે છે, એની દશાને વંદન કરે છે, દોષને નથી વંદન કરતા કાંઈ. પણ હારે ગુણ બહુ મોટો છે એની વાત છે તો.